ને જેને વાંચ્યું સમજાવું. ગાથા ચાર, પુનિતાબેન કહો. ચોથી માં કયા મુદ્દા આવે છે? કેમ કે વિવરણ તો ઘણું સ્પષ્ટ છે, આપણે મુદ્દા લઈ લઈએ એટલે આપણને ખ્યાલ આવે. ચોથી માં કયા મુદ્દા આવ્યા? મીઠું પાણી શું છે? એક વાત કે હવે મીઠા પાણી જેવું તત્વ શ્રવણ મળવાથી શું પરિણામ આવે છે? કયા બીજ પ્રાપ્ત થયા હતા? કયા કયા બીજ? યોગના પાના નંબર 44. એનો પાંચમો બોલ કયા કયા છે કહો. જીનેશ્વરની 44માં પાના ઉપર પાંચમો બોલ છે ને, એટલે મિત્રા દ્રષ્ટિમાં એને બીજ યોગના મળ્યા હતા. એ યોગ બીજ કયા? તો કે છે પરમાત્મા વિશેની કુશળ ચિત્ત. એ કુશળ ચિત્ત કેવું? એટલે પરમાત્માના જીનેશ્વરને કરવામાં આવતા પ્રણામ. બીજું વયાવચ, ભાવાચાર્યોની સેવા. ત્રીજું ભવ નિર્વેદ, ભવ નિર્વેદ. ચોથું દ્રવ્ય અભિગ્રહનું પાલન, યમ પ્રાપ્ત થયા ને. પાંચમું બસ આ શાસ્ત્રોનું લખવું, વાંચવું, પ્રભાવના કરવી, એની આરાધના. અને છઠ્ઠું યોગી અને યોગ બીજની કથા ઉપરનો અત્યંતરે પ્રેમ. આ છ બીજ પ્રાપ્ત થયા હતા કઈ દ્રષ્ટિમાં? એને આ પહેલી દ્રષ્ટિ, એ જીવ મિથ્યાત્વમાં હવે ટર્ન લે છે. મિથ્યાત્વમાં તો છે જ, પણ ગાઢ મિથ્યાત્વમાંથી મિથ્યાત્વની મંદતામાં એ ચડે છે. એટલે ગુણસ્થાનક, ગુણસ્થાનક આત્માને સંબંધિત છે. ગુણસ્થાનક જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી ગુણસ્થાનક છે જ નહીં. દેહ અને દેહના સુખો ઉપર જ્યાં સુધી દ્રષ્ટિ છે, ભવ અને ભવના સુખ સામગ્રી ઉપર જ્યાં સુધી દ્રષ્ટિ છે ત્યાં સુધી જીવ ભવાભિનંદી છે. એટલે એનું કોઈ પગથિયું જ નથી, એનું કોઈ ગુણસ્થાનક જ નથી. ગુણસ્થાનક તો જ્યારે આત્મિક દ્રષ્ટિ જીવનમાં આવે છે, અને એ આત્મિક દ્રષ્ટિ નાસ્તિભાવથી આવે છે. આત્મા શું છે એ તો પકડાશે પછી પાંચમી દ્રષ્ટિમાં, પણ ત્યારે આ છે એ હું છું, આ સંસાર છે એ સુખરૂપ નથી ગમે. અને પહેલાં વહેલાં તો સંસારનો નકાર આવે છે નાસ્તિભાવથી, કે ભાઈ શું છે એ ખબર પડતી. ચોથા પહેલું ગુણસ્થાનક, તો મિથ્યાત્વમાં ગુણસ્થાનક શું? મિથ્યાત્વ એક અને ગુણસ્થાનક બીજું. ગુણસ્થાનક ક્યારે કહેવાય? આત્મા સંબંધી કંઈક વાત હોય તો ગુણસ્થાનક કહેવાય ને, તો પ્રગતિ કહેવાય. સપાટ ઉપર છે અને પેલું પગથિયું છે. 14 ગુણસ્થાનક છે, 14 પગ ને તો 13 પગથિયા થાય. 14 પગથિયા છે તો પેલું છે એ પગથિયું છે. પગથિયું છે તો એ ઉપર આવ્યો ને, શેમાંથી ઉપર આવ્યો? સપાટી હતી શેની હતી? મિથ્યાત્વની. પણ એ મિથ્યાત્વ ગાઢ મિથ્યાત્વ હતું, એમાં કાંઈ એને ઉપર આવવાની કોઈ વાત નહોતી, ઉત્કર્ષની વાત નહોતી, ઉર્ધ્વારોહણની કોઈ વાત નહોતી. એ ઉર્ધ્વારોહણની વાત તો શેમાંથી શરૂ થયું? આત્મામાંથી. એટલે કંઈક એવું, હવે આત્માનો એની પાસે અસ્થિભાવ નથી, અસ્થિભાવથી આત્મા એને સમજાયો, પણ નાસ્તિભાવથી સમજાય છે. ખ્યાલ આવે છે કે જે એ સુખ માણે છે, એ સુખની અંદર દુઃખની છાયા દેખાય છે, એટલે એમ લાગે છે કે આ વાત છે, આ માર્ગ સુખનો નથી. જન્મ મૃત્યુ ભવચક્ર પૂર્વભવ પુનર્ભવ આ માર્ગ સુખનો નથી. આ ગતિ, આ ગતિ, આ યોનિ, આ યોનિ, આ ચાર ગતિના ફેરા આ સુખનો માર્ગ નથી. આનાથી કંઈક બીજું હોવું જોઈએ. એટલે મુક્તિ તરફની એની દ્રષ્ટિ ગઈ પહેલા વહેલી. એ મુક્તિ એને શેમાંથી લેવી છે? ભવથી, સંસારમાં. હવે સંસારમાં તો અનાદિથી છે જ. તો પહેલો પહેલો શું ફેરફાર આવ્યો? જેમાં અનાદિકાળથી છે, અનંત ચક્ર જેણે કર્યા છે જન્મવન, એમાંથી એને મુક્તિ જોઈ છે. એને મિત્રતા કોની સાથે થઈ? ભવ, ભવની મુક્તિ સાથે, મોક્ષ સાથે મિત્રતા થઈ, એટલે મૈત્રી કીધું. પહેલી દ્રષ્ટિ એની મૈત્રી. તો મોક્ષ સાથે મિત્રતા થઈ, કેમ સંસાર અરે વાંધો પડ્યો થઈ ને. જો સંસાર સાથે કોઈને વાંધો ન હોય તો મોક્ષ સાથે મિત્રતા થાય શું કામ થાય? પણ કંઈ કારણ? બધું ઠીકઠાક જ છે તો જ રહેવા દે ભાઈ બાપા, રહેવા દે. બધું ઠીકઠાક હોય ને એવરીથિંગ ઇઝ ઓલ રાઈટ તો કંઈ જરૂર નથી બીજી. પણ અહીંયા એને કંઈક વાંધો પડ્યો, એટલે એમાં એને યોગના બીજ. એ યોગના બીજની અંદર આવા મુક્તિની વાત કહેતા, એટલે આ પરમાત્મા સાથે પછી એના ભાવ, ભાવ યોગી આવા આચાર્યોની સેવા, નિર્વેદ ભાવ જાગ્યો, ભાવનો નિર્વેદ, દ્રવ્ય અભિગ્રહનું પાલન, લેખન વાંચન પ્રસારણ, જે શાસ્ત્રની આવી આવી વાતો કીધી હોય એ વાતો સાંભળે, સંભળાવે, લખાવે, એની પ્રભાવના કરે, અને આવી યોગીની અને યોગ બીજની કથા છે એના પ્રત્યે એને ખૂબ આદરભાવ થયો. હવે એના યોગના બીજ એને મળ્યા છે. અહીંયા ચોથી દ્રષ્ટિની અંદર જ્યારે જીવ આવે છે ત્યારે શું થાય છે કે ત્રીજીમાં એને શ્રવણ સમીહા હતું, જાણવાની જિજ્ઞાસા કેવી હતી કે જાગે તો અંદરથી સર્વાણી ફૂટે, એટલે સુધી પહોંચી ગયો તો એમાં એને તત્વ શ્રવણ મળ્યું. આમાં એ તત્વ શ્રવણ કેના જેવું થયું? મીઠા પાણી જેવું. તો મીઠા પાણીનું પરિણામ શું આવ્યું કે જે બીજ એને ગ્રહણ કર્યા પહેલી દ્રષ્ટિમાં, એ બીજ હવે ફાયલા ફૂલા, હવે ફળની પ્રાપ્તિ આપનારા થાય છે. જો એને આ તત્વ શ્રવણ ન મળ્યું હોત તો ખારા પાણીથી શું થાય? ભવની અંદર બીજ બળી જાય એટલે ફરી ભવમાં ચાલો જાય. ખાર ઉદક સમ ભવત્ય જે જે, ભવની વાત હવે એને ખારા પાણી જેવી લાગે છે. એટલે સંસારના સુખ કેમ મળે, એના ઉપાય શું, આ વસ્તુ ક્યાંથી મળે, સંગ્રહ પરિગ્રહ કેમ વધે, આ બધી વાત હવે એને કેના જેવી લાગે છે? ખારા પાણી. અને જો આ ખારા પાણી જેવું એ પ્રયોગ કરે તો એના મળેલા પ્રાપ્ત થયેલા બીજો બધા બળી જવાના છે. એટલે સાધકને બહુ સરસ અહીંયા સૂચના કરે છે કે બીજ પ્રાપ્ત થયા છે, પણ હવે તું અહીંયા આવ્યા પછી પાછો વિચાર કર કે હું સુખી કેમ થાઉં, સંસારના સુખો કેમ મળે, એના ઉપાય શું, અને એની જ વાત કરે. હવે તો હવે એ વાત કરે તો કે આ તો ભાઈ તારી વાત હવે સંસાર સુખની વાત છે, એ કેવી છે? ખારા પાણી. આ ખારા પાણીથી તો જે બીજ પ્રાપ્ત થયા છે તે પણ બળી જશે. કેટલી વાર આ જીવે ધર્મના બીજ પ્રાપ્ત કર્યા છે પણ પાછો શેમાં લપેટાઈ ગયો છે? પાછો સંસારમાં. કેટલીક વાર તો એ ધર્મમાં જાય છે ને પછી ધર્મમાંથી હવે શીખે છે કે હવે આપણે આગળ કેમ બધી સંસારમાં ગયો હોય છે, ક્યાં ધર્મમાં સંસાર છોડીને મુક્તિ કેમ મળે એ નક્કી કરવા. હવે શરૂઆતમાં તો સારો ઉત્સાહ હોય એટલે પછી બધો બીજ મળે, સરસ બધું પ્રાપ્ત થતું જાય, પણ એમાં પાછો સંગ તો સંસારીનો જ ને. એટલે વળી પાછું નહીં, એ જે સંગ છે એ સંબંધ છે એનો લાભ પણ પાછો ક્યાં જાય દ્રષ્ટિ? કઈ ન થાય, એ કઈ નડશે નહીં તને. થી છે જ્ઞાની કે છે કે ખાર ઉદક સમ ભવત્યજેજી. અહીંયા એનું એક બીજું થાય છે કે ખારા પાણીનો તો ત્યાગ જ. તત્વ શ્રવણથી મીઠું પાણી મળે પણ ખારા પાણીનો તો હવે એને ભવ ભ્રમણા એની મળતી ન હતી, યોગ તરફની દ્રષ્ટિ આવતી ન હતી, પણ આ દ્રષ્ટિ આવતા પુણ્યના ઉદયથી મળેલો સુખીઓ સંસાર પણ એને ભવ ભ્રમણ કરાવનારો લાગે છે. મારે સુખીઓ સંસાર પણ જોઈતો નથી. તને સંસારમાં શું દુઃખ છે? તું શું કામ સંસારથી ભાગે છે? સાલીભદ્રને શું દુઃખ હતું? કઈ કમી હતી? કઈ ઉણપ હતી? એના સંસાર સુખમાં શું ઓછપ હતી? પણ હવે સુખીઓ સંસાર પણ જોઈતો નથી. મેઘકુમારને શું નડતું હતું? શ્રેણીકના દીકરા એમાં શું વાંધો હતો? રાજકુમાર જેવા અભયકુમાર, શ્રેણીકુમાર આ બધા સંસાર છોડીને ચાલી નીકળ્યા. કોઈ સમજ આપણે જેને કહીએ કે એવી પ્રકારની કે સુખીઓ સંસાર પણ ન જોઈએ. જો સાચી દ્રષ્ટિ જ્યારે પરમાર્થની આવે ત્યારે સંસારનું કોઈ પણ સ્વરૂપ છે એ ગમે તેટલું લલચામણું હોય, લોભામણું હોય, આકર્ષક હોય, રંગ રંગીલું હોય, તો પણ આ સાધક જીવની દ્રષ્ટિ એમાં જાય નહીં કે ના ના હવે બધી સરખાઈ થશે. ના, એ અંદરથી નકાર આવે કે એ વાત નહીં, એ ખારા પાણી જેવું છે. એ કદાચ મળી જાય કોકના માનો કે કોઈના સહકારથી, પુણ્યથી, સંઘથી, કોઈના આશીર્વાદથી, કોઈની લાગવગથી, કોઈની ઓળખાણથી, તો એને એમાં રસ ન હોય. ખોટી વાત છે, એ જોઈ જ નહીં. હવે એ આવવાથી કાંઈ આપણું સરે એમ નથી. એટલે ઘણીવાર આવા ધન્યવંત કૃપાવંત એવા મહાત્માઓના સંઘમાં આવે અને પુણ્યની પ્રસાદીરૂપ સંસારના સુખ લેવા જાય તો પાછો લપટાઈ જાય. એટલે લખે છે કે પ્રાપ્ત થયેલા ગુણોથી લપસવાનું ન બને. આ લપસી જાય છે. આપણને એમ થાય છે કે કેમ એને અહીં સુધી આવ્યો તો સંકેત પ્રાપ્ત કેમ ન થાય? સંકેત પ્રાપ્ત થવામાં અનેક પ્રકારની જે કંઈ અડચણો છે, અંતરાયો છે, એને પણ ઓળખવા પડે કે જે માર્ગે ચાલે છે એ માર્ગે પછી ખૂબ અનુકૂળતા લાગે છે કે હવે તો કંઈ વાંધો નથી આવે એમ, તો પણ આ જીવ સાધક જીવ છે એને એકવાર એનો નિર્ણય થયો છે તો એ તો ભવની વાત જ્યાં આવે છે, ભવના સુખની વાત આવે છે, ત્યાં એને લાગે છે કે આ તો ખારા પાણી જેવું છે. આ ખારું પાણી શું કરશે? મારામાં રહેલા મુક્તિના બીજ જે છે એને બાળી નાખશે. અનંત કાળ પછી મને પરમાર્થ માર્ગ તરફ જવાની રુચિ થઈ અને એને કારણે થોડા બીજ પ્રાપ્ત થયા. ધર્મમાં આવે, પુણ્યની પ્રાપ્તિ થાય, સંસારમાં કોઈ યોગાનુયોગ હરખાઈ થાય તો રોજ દર્શન કરવા જતો એ બંધ થઈ જાય. આ પેલું બીજ ચડી જાય, જિનેશ્વરના પ્રણામ, કા હવે તો મારે 7 વાગ્યામાં નીકળી જવું પડે છે. આ તું 7 વાગ્યામાં નીકળી જશે એના માટે એ તને શેમાંથી મળ્યું? પછી ગુરુ મહારાજના દર્શનના ભાવ રે નહીં, પછી શાસ્ત્ર વાંચન માંચનનું કાંઈ રે. એક એક બીજ ખલાસ થતું જાય. બીજ પેલી દ્રષ્ટિમાં પ્રાપ્ત થઈ જાય છે. જો આ શબ્દ અહીંયા જે છે, યોગના બીજ પેલી દ્રષ્ટિમાં મળે છે અને ચોથી દ્રષ્ટિની અંદર કહે છે કે જો આ એને તત્વ શ્રમણથી આ મીઠા પાણીનો સંચય ચાલુ નહીં રાખ તો બીજ સમાપ્ત થઈ જશે. અને અનંતવાર આવા બીજને બાળવાનો જ ધંધો કર્યો છે. એટલે ઘણાના જીવનમાં જોઈએ કે શરૂઆતની અંદર ખૂબ ધર્મ 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 કરતો હોય ને પછી જરાક 5 વર્ષ વિદેશ ગયો એટલે ધર્મ તો ક્યાંય મૂકી આવે, બધું પતી ગયું, પૈસો થાય, અરે સારા સગા મળે, પૈસો ઓલા ને ઘરો કરોડપતિનો વેવાય હોય પોતાની ભાગે તો હાંડલું જ હોય, પણ એ કરોડપતિને વેવાય ના આધાર ઉપર આ નાચતો હોય, મારે હાલે એમ નથી, મારે એનું સાચવું, પણ તું શું કામ એનું સાચવ, એ તો કરોડપતિ છે, હવે તું ક્યાંક રહી જઈશ, આ તો લાંબા આયરે મરે નહીં તો માંદો થાય, કાકા રેવા દે આપણું કામ નહીં. પરિણામ એ આવે છે કે એ લાભ તો સંસારના થતા હોય થાય એને સંબંધ રાખવાના, પણ એના મુક્તિના બીજ છે એ સમાપ્ત થઈ જાય. એને જે પ્રાપ્ત કર્યું છે અનંતકાળ પછી કોઈ યોગ સદગુરુનો વળી ગયો અને એને મિત્રા દ્રષ્ટિમાં જીવ આવી ગયો, અરે મિથ્યાત્વ ગુણસ્થાનક મિથ્યાત્વમાંથી ગુણસ્થાનકમાં આવી ગયો, જો આ પોઝિશન સમજવી પડશે. મિથ્યાત્વમાં તો જીવ બધા મિથ્યાત્વમાં છે, સંસારના અનંત જીવો, પણ હવે આ મુક્તિની શ્રેણીમાં આવેલાનું પહેલું પગથિયું શું છે, મિથ્યાત્વ ગુણસ્થાનક, અને એ ગુણસ્થાનક જે છે એની આ 4 દ્રષ્ટિ છે પહેલા પગથિયાની. આ 4 દ્રષ્ટિ છે એ પહેલા પગથિયાની મિથ્યાત્વ ગુણસ્થાનકની છે. એટલે કે છે કે એને ભાવ સંબંધી અતત્વ શ્રવણ આ જીવે હવે છોડી દીધું છે. ભવત્યજેજી એટલે અતત્વ શ્રવણ, જો 87મા પાના ઉપર છે, ખારા પાણીની સમાન એવું ભાવ સંબંધી અતત્વ શ્રવણ આ જીવ આ દ્રષ્ટિ કાળે તજી દે છે, જેનાથી ભવની પરંપરા વધે, આત્મા તરફના સુખથી ઉલટી બુદ્ધિ કરાવે એવા અતત્વનું જ શ્રવણ અહીંથી તજી દે છે. તત્વ શ્રવણથી મીઠા પાણીનો યોગ થાય અને અતત્વ શ્રવણનું એને એ લોકો એ નક્કી કરીને એણે ખારા પાણીનો ત્યાગ કરે, બે વાત કીધી છે, અસ્થિથી અને નાસ્તિથી. તો જેટલું તત્વ શ્રવણ ઉપર એનું લક્ષ્ય છે એટલું જ એનું અતત્વ શ્રવણ ઉપર પણ છે કે હવે મારે મારા આત્માના સુખથી વિપરીત દૃષ્ટિ કરાવે અને મને સુખની લલચામણા લોભામણા આપે એવી ચીજ મારે હવે સાંભળવી નથી, સ્વીકારવી પણ નથી. એ તો ખારા પાણી જેવું છે અતત્વ શ્રવણ, એ તો ખારા શું કરશે, પ્રાપ્ત થયેલા યોગ બીજને બાળી નાખશે, યોગ બીજ વિના એ યોગ દ્રષ્ટિમાં જશે કેવી રીતે. એટલું બધું મહત્વનો મુદ્દો અહીંયા મૂક્યો છે અતત્વ શ્રવણનો. એને કૃપાળુ દેવે અસત્સંગ કીધો, અનેક પ્રકારના દોષના કારણમાં એમ કહ્યું કે ભ્રાંતિનું કારણ તો કે અસત્સંગ, સ્વછંદ રૂપી દોષનું કારણ તો કે અસત્સંગ. આ જીવનો અસત્સંગના કારણે અનેક પ્રકારના દોષોનું સર્જન થયું છે. એને શું કર્યું છે તો કે યોગના બીજને બાળી નાખ્યા છે. આ અસત્સંગ જેવી તો કોઈ, એટલે કૃપાળુદેવ ઘણીવાર શબ્દ પ્રયોગ થોડો આકરો કરે છે કે આ કુગુરુએ તો લૂંટી લીધા છે, મુમુક્ષુઓને લૂંટી લીધા છે, અવળે માર્ગે ચડાવ્યા છે, શબ્દ પ્રયોગ લખ્યો છે. ગુરુઓ વાત બધી ધર્મની જ થાય છે, ભૂમિકા એ જ છે, પણ એને આ બીજા માર્ગે ચડાવી દીધા, અસત્સંગ અને અતત્વ શ્રવણ થઈ ગયું, તો પ્રાપ્ત થયેલા બીજ એની પોતાની યોગ્યતા જે હતી એનો નાશ કરી નાખ્યો. કેટલું અહિત થાય જીવનું, કોઈના અંદર મુક્તિનો ભાવ જાગૃત કરવો અને કોઈની અંદર જાગેલા ભાવને નષ્ટ કરવો.
કુગુરુ બરાબર
કીધું ને, કેવા કુગુરુ શબ્દ મૂક્યો, કે એના માટે કે એ જીવ તો એ રીતે જ આવ્યો છે, હવે તમારી પાસે આવ્યો છે તત્વ શ્રવણ કરવા, અને આ કરાવે છે શું, અતત્વ શ્રવણ કરાવે. એ પોતે સંસારની અંદર દુકાન વેપાર ધંધા છોડીને એક ગુરુ પાસે વ્યાખ્યાન સાંભળવા ગયો હોય તો શું કામ ગયો હોય, તત્વ શ્રવણ મૂળભૂત ભાવી, અને ત્યાં એને સંસારના સુખની વાતની અંદર લગાડે કે આ જાપ કરે એટલે આટલું તારું દુઃખ ચડશે, ને આ કરે એટલે આટલું થશે, ને આ તપ કરે એટલે આટલું થશે, ને આ દોરો બાંધે એટલે આટલું થશે, અને આ આની અંદર આ અનુષ્ઠાન કરીશ એટલે આટલું સુખ મળશે. એ સુખ બધું આ સંસારનું જ, પાછું બધી વાત સંસારની જ. આ અતત્વ શ્રવણ શરૂ થયું, એ અતત્વ શ્રવણના રવાડે ચડેલો જીવ, એનામાં જાગૃત થયેલા યોગના બીજ સમાપ્ત થાય છે. હવે ઓલું સુખ તો પ્રાપ્ત થવાનું હશે, તો કારણ કે પ્રારબ્ધને આધીન છે. આ એને પુરુષાર્થથી પ્રાપ્ત થયેલી જે મૂડી હતી એ મૂડી એની ખલાસ કરવી નાખી. જેમ કોઈ એવો ભાઈબંધ ચડી જાય પડખે, ભાગીદાર થાય તો કમાવી દઈએ કે ન કમાવી દઈએ વાત પછી, પણ હોય મૂડીને સાફ કરીને વયો જાય, એમાં કુગુરુએ લૂંટી લીધા છે. શબ્દ આકરો લાગે ઘણી વાર, અને એ સાંભળનારા એટલે શ્રીમદની વાતમાં પછી ક્યાંથી આ મુનિ મહારાજને બધાને બેસે. પણ જ્ઞાની કે છે અતત્વ શ્રવણ અને અસત્સંગ એને કારણે જીવની ભ્રાંતિ કેવી, સંસારમાં હોય તો કોકની પાછો ઊંચો આવશે, પણ પરમાર્થમાં ભ્રાંતિરૂપ પરમાર્થ એ આકરામાં આકરો છે. સંસારમાં રહેલા ને તો કહેવાય તો એ સમજે કે ભાઈ અમારાથી તો કાંઈ થતું નથી, અમે તો કાંઈ આમાંથી આ નીકળી ત્યાં સાચા, તો હજી એને જાગૃતિ છે કે હું જે કરી રહ્યો છું એ તો ખોટું છે. પેલાને હું કરી રહ્યો છું એ જ સાચું છે. ખારા ઉદક સમ ભવત્યજેજી, અતત્વ શ્રવણ આ જીવ છોડી દે છે કે જેનાથી ભવની પરંપરા વધે અને આત્માના સુખની ઉલટી બુદ્ધિ કરાવે. કૃપાળુદેવે શબ્દ પ્રયોગ મૂક્યો છે વિપર્યાસ, વિપર્યાસ મૂક્યો છે ઉપદેશ બોધની અંદર, કે વિપર્યાસ હશે તો ઉલટું સમજાશે, વિપરીત સમજાશે. ધર્મમાં આવીને સુખની વાત વિપરીત સમજાશે. આ વિપર્યાસ બુદ્ધિને એને પર્યાયાંતર કરવું પડે અને સન્મતિ કરવી પડે, સદબુદ્ધિ કરવી પડે. એ બધા જ દ્રષ્ટિ જીવને છોડાવે, સંસારના સુખની દ્રષ્ટિ છોડાવે. જો જીવની અંદર યોગનું બીજ હોય, ચક્રવર્તીને ઉપદેશ આપો ને તો રાજ છોડી દે, અને ભિખારાને આપો તો એનું સકોરું ન છોડે, કારણ કે યોગનું બીજ નથી. એનું યોગનું બીજ એને સંસારના પદાર્થો પ્રાપ્ત થાય તો જ સુખ છે. અને ઓલાને એમ કહે છે કે તને પ્રાપ્ત થયેલું બધું નિસાર છે, તો કે હા સાહેબ નિસાર છે, વાત પૂરી થઈ ગઈ. આ એક યોગનું બીજ અંદર પડેલું છે એ મિત્રા દ્રષ્ટિવાળો અહીં સુધી પહોંચ્યું છે. તો આવો તત્વ શ્રવણનો યોગ જો થાય જીવનની અંદર, તો આ ચોથી દ્રષ્ટિવાળો સીધો પાંચમીમાં જમ્પ મારી દે. તત્વ શ્રવણ જો આવે અને સાથોસાથ એ આ અતત્વ શ્રવણનો ત્યાગ કરે, અને તત્વ શ્રવણ ઉપર કે જેથી કરીને તત્વ શ્રવણથી શું થાય છે, પ્રક્રિયા સ્વયં થાય છે, પોતામાં થાય છે. પોતાને પ્રાપ્ત થયેલા યોગના બીજનો પ્રરોહ થાય છે. પ્રરોહ એટલે બીજો અંકુર ફૂટે છે, ઉગે છે. એ જે જમીનમાં એક બીજ રૂપે હતા એ બીજમાંથી હવે વૃક્ષ થવા માટેની આખી પ્રક્રિયા શરૂ થાય છે, નહીંતર ખલાસ. જો વરસાદ ન પડે તો બીજ બળી જાય, અંદર ને અંદર જમીનમાં સડી જાય, પછી ઉગી ન શકે. પણ આ તત્વ શ્રવણનું મધુરોદક, સરસ મજાની ગુરુના તત્વના શ્રવણની મેઘ વર્ષા થઈ છે, આ બીજ જમીનમાંથી કોટો ફૂટો અને બહાર નીકળું, હવે એને કોઈ રોકનાર નથી. હવે એની પ્રગતિ આગળ પહેલામાંથી ચોથા તરફ શરૂ થઈ ગઈ. એટલે કે છે પહેલું તત્વ શ્રવણ, બીજું ભવનો તજે છે એટલે અતત્વ શ્રવણ, અને ત્રીજું ગુરુ ભક્તિ અદ્રો. અદ્રો એટલે ગુરુ પ્રત્યેનું બેહદ માન પ્રગટે છે. અને ક્યારેય હવે ગુરુનો દ્રોહ કરતો નથી. ગુરુનો દ્રોહ કરવો એટલે શું? તો કે એના તરફ અવમાન કરવું, એના અવર્ણવાદ બોલવા, એના પ્રત્યે અવિનય કરવો, એની આસાધના કરવી. ગુરુ ભક્તિની 33 આસાધના કીધી છે આપણા શાસ્ત્રમાં. ગુરુ પ્રત્યેની 33 આસાધના કીધી છે, એમાંથી એક પણ ન કરે. આ દ્રષ્ટિમાં આવેલો જીવ ગુરુ પ્રત્યેની એક પણ આસાધના ન કરે. અદ્રોહ અને અનંતાનુબંધીનું કારણ ગુરુદ્રોહ. ગુરુનું ત્યારે એ મહાત્મ્ય મૂકે છે જે કૃપાળુદેવે કહ્યું કે જેના વચન બળે જીવ નિર્વાણ માર્ગને પામે છે. આટલી તો ગુરુની તાકાત છે. એક એવો એને પોતાને પ્રાપ્ત, જેને માર્ગ પ્રાપ્ત થયો છે, એ પુરુષના વચનની અંદર એ માર્ગના તેજ હોય છે. એનું એની અંદર બળ હોય છે, એ માર્ગનું બળ હોય છે. તો આવું જેને ગુરુના સંસર્ગથી, આવા ગુરુ પ્રત્યે એને ક્યારેય અધરો થાય. એટલે કહે છે કે એનો તો એવો ભાવ છે, એ કહે છે કે આ તો શબ્દોથી વર્ણવી શકાય એમ નથી, કેમ કે આ તો સાચા હિતેચ્છુ છે, નિષ્પૃહ ભાવે પરજીવોનું કલ્યાણ કરનારા છે, જૈન શાસ્ત્રના તત્વજ્ઞાનના ભંડાર છે. એના પ્રત્યે એને એવો પ્રેમ, એવી ભક્તિ અને એવું વયાવિજ પ્રગટે છે કે શબ્દથી વર્ણવી ન શકાય. સાચા સંત, સાચા ગુરુ. કૃપાળુ દેવ તો કહે છે કે જેને ગુરુ સાચો મળ્યો એને દેવ પણ સાચો જ મળશે અને ધર્મ પણ સાચો જ મળશે. પણ ગુરુ ખોટો મળ્યો તો રત્નત્રય ખોટું, દેવ પણ ખોટા મળશે અને ધર્મ પણ ખોટો. એ ચમત્કારિક દેવમાં એની શ્રદ્ધા જોડાવી દે. તને આ નડે છે, તારે તે નડે છે, આ તારું આ કલ્યાણ કરશે, આનો આ ગ્રહ છોડાવી દેશે, આનો આ ગ્રહ છે. એ વિતરાગ પરમાત્માને સમો મૂકશે, બજરંગ બલીની જેમ મૂકી દેશે, કહે મંડ ચાલીસા કરવા, ગ્રહ માનીને પૂજે છે કે આ આ તકલીફ છે આ ભગવાનની પૂજા કરો, આ તકલીફ છે આ ભગવાનની પૂજા કરો. હે એટલે અનેક પ્રકારના ટૂંકમાં આ જે કરે છે એવા સંત અને ગુરુ તત્વ જે છે એ આ તત્વ શ્રવણની વાત મૂકે છે ત્યારે ગુરુ અને સદગુરુ જે પરમ કૃપાળુ દેવે જે કહ્યું છે એ શબ્દ આપણને વિશેષ સમજાય કે સદગુરુ કેવો હોય. કેવળ આત્મા તરફ જ દોરે, બીજે ક્યાં એને દોરે. શિષ્યની અંદર રહેલા દોષોને દૂર કરતો જાય અને એના ચૈતન્ય સત્તાને પ્રગટ કરતો જાય. એટલે આ પ્રકારનો એ પોતે પંચાચારના પાલક છે, પંચ મહાવ્રતધારી છે. આવા ગુરુ પ્રત્યે એને સાચા સંત માનીને ભક્તિ કરે, એને અત્યાર સુધી અતત્વ શ્રવણને કારણે આવા મહાત્માઓ પ્રત્યે દ્રોહ હતો. હજી ઘણાને જૈન ધર્મનું આરાધન કરવા છતાં જૈન માર્ગના દેવ પ્રત્યે દોહ બુદ્ધિ છે. આપણા ભગવાન કંઈ કરે નહીં, બોલો. હજી એને માને છે અને છતાં પાછી માનતા બીજી સાઈડમાં સાઈડ બિઝનેસ કરે. પરમાર્થનો મુખ્ય બિઝનેસ વિતરાગ માર્ગનો અને સાઈડ બિઝનેસ કરે. ક્યાંક ક્યાંક કોક કોકને રાખ્યા હોય અને સાઈડ બિઝનેસનો ધંધો વધારે સારો હાલતો હોય. બરોબર છે અનુપભાઈ? એમની એટલે કે છે કે હજી એને વિતરાગ તત્વ પ્રત્યે દ્રોહ બુદ્ધિ છે, અણગમો છે. ભલે ને જન્મથી જૈન થયો તેથી શું, એવી રીતે એના આવા સાચા ગુરુ તરફ પણ દ્રોહ બુદ્ધિ છે, અદ્રોહ નથી. કારણ તો કે આપણે અહીંયા જઈ પણ આપણું કરી ન દઈએ, આપણને તો એવો ગુરુ જોઈ કે જે સંસારમાં થાય. મારા દીકરાને ભરીને જવું છે. ગુરુદેવ કાંઈ કહે છે, અરે તારો ગુરુદેવ એના માટે બેઠો છે તારા દીકરાને ભરીને જવા માટે? હું આ ઘર લઉં કે એને ગુરુદેવને પૂછી લઉં? ગુરુદેવ એ કા માટે? સંસારના વ્યવહારના કામો, કેવળ ભાવના કામો, જે હોય બસ હાયલા છે, ગાંડ પણ હાયલું છે, કોઈ વાત મૂકી દીધું. એટલે એને સાચા ગુરુ પ્રત્યે, હવે કોઈ કહે કે આ ગુરુ કાંઈ કહેતા નથી તો એના પ્રત્યે એને આ જે કહે છે અધરો ભાવ નથી, ભલે બોલે નહીં. શ્રીમદ રાજચંદ્ર શું કરશે તારું? શું કરશે? કઈ વાત તું મૂકેશ? આ સૌભાગભાઈનું આખું ચરિત્ર વાંચો. એક આટલું આટલું એક ધારે તો કેટલું કરી શકે એવા સમર્થ હતા, છતાં ક્યારે એને કીધું અકર્તવ્ય તે સત્પુરુષ જ્ઞાની તે અકર્તવ્ય કરે? આ એક વાક્ય એને કેટલી વાર કીધું છે, અકર્તવ્ય તે જ્ઞાની કરે નહીં, અને અકર્તવ્ય કરે એ જ્ઞાની એમ. તો પછી એના મને બાકીને એમાં શું ફેર? બધા સંસારીઓમાં મદારીના ખેલ જેવું છે આ તો બધું. હજી ઓળખ નથી. આપણે વાત બધી વાંચીએ છીએ ને ત્યારે ક્યારેક વિચારવું પડે કે આપણને ગુરુ ભક્તિ પ્રત્યે અધરો છે, કારણ કે બીજા પ્રત્યે જો આપણને એવો પ્રકારનો પ્રેમ આવતો હોય તો સમજી લેવું કે આવા નિસ્વાર્થી ગુરુ પ્રત્યે આપણો હજી જોઈ એવો સમર્પિત ભાવ નથી. એનું નાનું કમ્પેરિઝન આવીને ઊભું રહીએ તો આપણે એમાં ઢળી જાય. એ એમ કે હાલો તમને બે મિનિટ જરા મુલાકાત કરાવી દઈશ તો તમે ઢીલા ઢપ થઈ જાઓ, પણ તમે કહો કે મારે બે મિનિટનો કંઈ કામ જ નથી, મારે એની પાસે કંઈ પૂછવું નથી, કેમ કે સંસાર સંબંધી મારી સમસ્યા જે હોય તે એ મારા કર્મની છે, મારે એની પાસે તે કંઈ લેવાનું નથી. પરમાર્થ માર્ગની સાધનાનો કોઈ પ્રશ્ન હોય તો વાત જુદી છે, પણ એ તો હોતો જ નથી. પરમાર્થ માર્ગની સાધનાનો પ્રશ્ન હોય ને એનું નિરાકરણ કે હું અહીંયા આટલે આવીને અટવાયો છું ને હવે કંઈક હવે મને આગળ જતા માર્ગ મળતો નથી, પણ એ કાંઈ એ તો એનું સમાધાન તો ઓલા પાયે એનું હોય, કેમ કે એણે ક્યાં કર્યું છે તો હોય. ગુરુ ભક્તિ અધરો શબ્દ બહુ સમજવા જેવો છે. એવો એમ કે એવા સાધુ મહાત્મા પ્રત્યે જેમ આ જીવને મુક્તિ પ્રત્યે દ્રોહ હતો અને મિત્રાબુદ્ધિ થઈ અદ્વેષ, એમ અત્યારે એને ગુરુ તત્વની અંદર પણ સાચા ગુરુ પ્રત્યે અદ્વેષ હજુ આવ્યો નથી. એ અહીંયા ચોથી દ્રષ્ટિમાં અહીંયા થાય. તત્વ શ્રવણ જ્યારે કરે ત્યારે અતત્વનો નિષેધ કરે, જેમ પેલી દ્રષ્ટિમાં એણે મુક્તિને પકડી લીધી તો ભવનો નિર્વેદ કર્યો મિત્રા દ્રષ્ટિમાં, એમ ચોથી દ્રષ્ટિની અંદર એ તત્વ શ્રવણ પ્રગટે પ્રગટાવે એટલે અતત્વ શ્રવણનો ત્યાગ કરે કે આ તો ખારા પાણી જેવું છે, મારા હૃદયમાં રહેલા ભાવ યોગના બીજ છે એને બાળી નાખનારા છે, આવી વાત મારે ન જોઈ. આ સમ્યક શ્રદ્ધા છે. આવી શ્રદ્ધા જ્યાં સુધી તત્વમાં ન હોય ત્યાં સુધી સંકિત કેવી રીતે થાય? અને સંકિતની 25 વ્યાખ્યા લઈને બેઠો હોય. સમ્યક દર્શન એટલે શું? સમ્યક દર્શન તો ઘણું છે. તારી સાત પ્રકૃતિનો ક્ષય સમ્યક દર્શન છે, સદગુરુમાં શ્રદ્ધા એ સમ્યક દર્શન છે, સંત પુરુષની કૃપા એ સમ્યક દર્શન છે, તત્વમાં શ્રદ્ધા એ સમ્યક દર્શન છે, રત્ન ચારિત્ર માર્ગ એ સમ્યક દર્શન છે, પણ તારી ડેફિનેશનથી કંઈ સમ્યક દર્શન ન થાય. જાણપણાથી ભાઈ તારું શ્રદ્ધાન તને આ રીતે લાગે કે ગુરુ પ્રત્યેનો અધરો, ગુરુ ભક્તિ અધરો, એવો સરસ શબ્દ પ્રયોગ છે કે આ જીવની કેવી દશા હશે? ગુરુ ભક્તિ અધરો, ગમે તે થાય પ્રભુશ્રીને કેવી ભક્તિ હતી, સૌભાગ્ય કેવી હતી આ બધાને, કૃપાળુદેવ આટલો આટલો ઠપકા લખે. આપણે પત્ર વાંચ્યા પછી ઘડીભર એમ વિચાર કરે કે આપણે જે આના સ્થાને હોય ને, આપણે આટલી કસોટી સહન કરી શકીએ નહીં. હું આ વાંચવું જ ગમે છે, કોઈ આપણી કસોટી કરે ને ન ગમે. એ એમ કે તમે તમારા કુટુંબમાં પ્રેમ રાખો તોય ભલે, ન રાખો તોય ભલે, આજીવિકાને લજ્જા બંને મિથ્યા છે અને તમે એ તમે એનાથી પીડાયેલા છો, આ દોષ તમને વર્તે છે, આવું ગમે? કેવો બોધ ગમે? બહુ સારા છો તમે, ખૂબ સરસ કામ કરી રહ્યા છો, અરે ઘણું, ઓહો પરમાત્માની નજીક છો તમે, જલસો આવી ગયો આને તો. હે બસ, અને પછી તો આટલું કરો એટલે આ તમે કહો સાહેબ બધું સારું છે, પણ હજી જરાક ધંધામાં ઉઘરાણી હલવાઈ ગઈ છે, તો થોડોક જાપ કર, બે તપ કર, એ હરખું થઈ જશે, જલસો માં આમાં શું વાંધો. આ કુંભ મૂક, આ પૂજન કરાવ, આ આટલું કર, આટલું આ અનુષ્ઠાન આવતા ભાવને આપી દે. તત્વને સમજવું બહુ છે. આપણે બેસીએ ભલે બધા બેઠા છે, પણ એટલું બધું આપણે બધાએ અંતર નીકળે કે આ તત્વજ્ઞાન બહુ આકર્ષક છે. સમજણ, સમજણ પાકી હોવી જોઈએ. પરિણામ ભલે વહેલું મોડું આવે એનો વાંધો નહીં, સમજેલો માર્ગને પામશે. સમજ્યો નથી ને એનો તો કોઈ આરોવાર જ નથી, અને મિથ્યા સમજણ એના જેવું કોઈ જોખમ નથી. અવળી સમજણ, મિથ્યા સમજણ, ખોટી સમજણ, વિપરીત સમજણ, ગુરુ પ્રત્યેની તત્વશ્રવણ અને અતત્વશ્રવણ, ગુરુ ભક્તિ ને અગુરુ ભક્તિ, ગુરુદ્રોહ અને ગુરુ અદ્રોહ સમજવું પડે. તો પહેલી દ્રષ્ટિની અંદર પ્રાપ્ત થયેલા યોગના બીજ એ કહે છે કે આ ગુરુ ભક્તિને એવી અદ્રોહ રાખે છે કે આના તત્વશ્રવણને કારણે જ મારા એ બીજ હવે પ્રરોહ થશે. જો આનું તત્વશ્રવણ ન હોય તો ન થાય. બીજ છે પણ એને મીઠા પાણીનો યોગ જોશે. એટલે હવે તત્વશ્રવણ પર અને આવું તત્વ સંભળાવનાર અને આવું તત્વ કહેનાર આ ગુરુ પ્રત્યે એની ભક્તિ કેવી? એક કબીર સાહેબે કહે કે યતન વિસકી વેલડી ગુરુ અમૃત કી ખાણ, શિષ્ય દીએ જો ગુરુ મળે તો સસ્તા જાન પ્રમાણ. માથું દઈને જો તને ગુરુ મળતા હોય ને તો સસ્તા માનજે. આ ભક્તિ આવે જ્યારે ગુરુ તરફની, કે આવું તત્વશ્રવણ અને તત્વશ્રવણથી જ બીજ યોગના બીજ પ્રરોહ થાય છે, એ આ ગાથામાં બરોબર પકડવું જોઈએ. અને આટલું હોવા છતાં આ બોધ કેવો છે પાંચમી ગાથામાં? સ્થૂળ છે, સૂક્ષ્મ તો સંકિત વિના ન હોય. ભાઈ હજી આ તો તને પ્રાથમિક મેં કીધું. વેદ સંવેદ્ય પદે કહ્યો જી તેનો અવેદ્ય જોઈ. ભાઈ આ જે બંધ છે એ વેદ સંવેદ્ય પદની અંદર જ એ સૂક્ષ્મતા આવશે, સમજાશે. અવેદ્ય પદની અંદર તું હજી છો ત્યાં સુધી તને એ સૂક્ષ્મતા પકડાશે નહીં, સ્થૂળતા જ પકડાશે. પાંચમી ગાથામાં સૂક્ષ્મ બોધ તો અહીંયા જી આ જગ્યાએ આ ભૂમિકામાં એ આવે તો પણ એને સૂક્ષ્મ બોધ હજી નથી, કારણ કે એ તો સંકેત વિના નવી હોય. એ સૂક્ષ્મ બોધ સંકેત વિના તો નથી. એ ક્યારે છે સંકેતમાં? તો કે વેદ સંવેદ્ય પદે કહ્યો જી તેનો અવેદ્ય હોય. અવેદ્ય પદમાં છો તું, આપણે બધા કયા પદમાં છીએ? અવેદ્ય. તો અવેદ્ય પદની અંદર બોધની સૂક્ષ્મતા સંભવિત નથી. પણ બોધ છે, બોધ સાચો છે, મીઠા પાણી જેવો છે. જો હવે આ ખારા પાણીના બોધની વાત નથી, સ્થૂળ છે, સ્થૂળ છે એ સૂક્ષ્મ થશે. પણ સ્થૂળ ખોટું હોય તો સૂક્ષ્મ કેવું થાય? મીઠું પાણી છે એ જે સૂક્ષ્મ એ અમૃત થશે. મીઠું પાણી છે એ અમૃત થશે, પણ જો ખારું જળ હશે તો મીઠું આત્મા આવશે. એટલે કે છે અહીંયા તો એને ત્રણ દ્રષ્ટિમાં ઘણું બળ કર્યું છે. કઈ કઈ દશામાં પહોંચ્યો છે એ અપુનર્બંધક અને ગ્રંથિ દેશની પ્રાપ્તિ પણ આ સાધક આત્માએ, સાધક આત્માઓ પેલા ગુણસ્થાનકનો સાધક આત્મા આ ચાર દ્રષ્ટિની સાધના છે એણે કરી છે. અને સદગુરુની પાસે નિરંતર તત્વશ્રવણ દ્વારા આત્માને કોમળ બનાવ્યો છે, વૈરાગ્ય વાસિત થયો છે, સમ્યકત્વ પ્રાપ્ત થવાની તૈયારીમાં છે. ગ્રંથિ દેશ એટલે ગ્રંથિ જ્યાં ભેદ કરવાની છે એ ગ્રંથિ ભેદના એરિયાની નજીક, એટલે એનાથી બહુ નજીક પહોંચી ગયો છે. ગ્રંથિ ભેદ કરવો છે તો ગ્રંથિ ભેદ ક્યાં કરવાનો? તો કે જે ક્ષેત્રમાં ગ્રંથિ ભેદ કરવાનો છે એ ગ્રંથિ દેશની નજીક પહોંચી ગયો છે, એની પ્રાપ્તિ થઈ ગઈ. એના ગ્રંથિ દેશની પ્રાપ્તિ થઈ ગઈ છે તો જ્યાં કરવાનો છે ત્યાં સુધી તું હવે અત્યારે પહોંચી ગયો છું. સેના કારણે? તત્વ શ્રવણના કારણે. તત્વ શ્રવણના કારણે ગ્રંથિ ભેદ એટલે એના દેશ સુધી તો પહોંચી ગયો છું, જ્યાં ઘા મારવાનો છે ત્યાં સુધી તો પહોંચ્યો છું, દૂર નથી. તો કે છે અહીંયા પહોંચી ગયો છું, મિથ્યાત્વ દશા ઓગળી ગઈ છે. એટલે સૂક્ષ્મ બોધ તો એ વેદ સંવેદ્ય પદ કાળે જ જાય છે. અને એ ગ્રંથિ ભેદનું સ્વરૂપ કીધું, રાગ અને દ્વેષ આત્માના વાસ્તવિક શત્રુ છે, એને હચમચાવ્યા વિના આત્મકલ્યાણ શક્ય. આ રાગ દ્વેષ એ ગાંઠ સ્વરૂપ છે. આ ગ્રંથિ ભેદમાં આ મોહનીયની ગ્રંથિ રાગ એ જુદો વિષય થઈ જાય. પાછો એના 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 સ્ટેપ જુદા દરેકમાં. હવે અત્યારે તો અહીંયા એને કહે છે કે એક ગાંઠ સ્વરૂપ છે. ગાંઠ શેની છે? મોહનીય. એટલે રાગ દ્વેષનું એનું પ્રત્યક્ષ સ્વરૂપ છે મોહનીય છે, એનું સ્વરૂપ વ્યવહારિક સ્વરૂપ છે રાગ દ્વેષ છે. બસ એને છેદે જ છૂટકો છે. એવા ઉમદા વિચારોથી આત્મા પલ્લવિત થાય છે. વેદ સંવેદ્ય પદનો પ્રભાવ જ કોઈ અદ્ભુત છે એવું એ ગુરુમુખથી સાંભળે છે કે એકવાર આ રાગ દ્વેષની ગ્રંથિ જો છેદાઈ ગઈ તો તને આપેલો બધો જ બોધ સૂક્ષ્મતાએ અને યોગના બીજ તો છે જ, જીવ સ્વયં યોગ દ્રષ્ટિમાં યોગી બની જવાનો, જીવ સ્વયં યોગી બની જશે. એટલે સુધીને પહોંચે છે કે આ બધું થવાનું કારણ શું? તો કે એને અભિલાષા આવે. હવે જો લખે છે કે મિથ્યાત્વ દશા તો અકારી લાગે છે, એનો એને ડંખ રહ્યા કરે છે. એટલે સદગુરુ પાસેથી વિશેષ ને વિશેષ ઉપાય હવે એને છેલ્લું બળ પ્રાપ્ત કરવાનું છે. શેનું? ગ્રંથિ ભેદ કરવાનું. આકરું છે ને, પણ આકરું એ સરળ થવા માટે જ્ઞાની જો કે છે ગ્રંથિભેદ વાત કરીશ, પણ ગ્રંથિભેદની ભૂમિકા સમજી લ્યો કે એણે તત્વ શ્રવણના આધાર ઉપર રહીએ અને અતત્વ શ્રવણનો નિષેધ કરે, અસત્સંગનો અને સત્સંગના આશ્રય લે તો સદગુરુનું સાનિધ્ય વધારે છે. હવે જે વાત લખી છે એમાં શું છે કે એને તમન્ના જાગી છે એ હવે સદગુરુ પાસેથી આ ઉપાય જાણવા માટે સવિશેષપણે, એટલે ઉત્તમ સંત પુરુષોનો સહવાસ આ સાધક આત્મા વધારે છે. એ સમજે છે કે હવે મારે વધારેમાં વધારે આ બળ મેળવું તો જ્યારે ગ્રંથિભેદ વખતે વિશેષ બળની આવશ્યકતા હોય છે. એ વિશેષ બળની આવશ્યકતા માટે નકારાત્મક બળ પહેલાં વયું જવું જોઈએ. અતત્વ શ્રવણનું અથવા અસત્સંગનું બળ ચાલુ રાખી અને ગ્રંથિભેદ થાય નહીં. લેશ માત્ર પણ સંસારના સુખો પ્રત્યે રાગ હોય તો રાગની ગ્રંથિ કેવી રીતે તૂટે? ખ્યાલ આવ્યો? ગ્રંથિ ભેદ એટલે આ મોહનીયનું સ્વરૂપ એને તોડવું છે. હવે એને સંસારના કોઈ સુખ પ્રત્યે સહેજ રાગ હોય તો જેને રાગનો કણિયો પડ્યો છે એ આ રાગ તોડશે કેવી રીતે? માટે એને ત્યારે એની ભૂમિકાની અંદર તત્વ શ્રવણની ભૂમિકામાં આવવું પડે અને ગુરુનું સાનિધ્ય ત્યાં એને બહુ જ પ્રભાવી છે, ઉપકારી છે અને એને મદદરૂપ થાય છે. અને મિથ્યાત્વ દશા એને હવે અકારી લાગે છે, કોઈ હિસાબે હવે આ અજ્ઞાનમાં તો રહેવું નથી, સમ્યકત્વ પ્રાપ્ત કરવું જ છે. આ સમ્યકત્વ પ્રાપ્ત કરવા માટેની ઝૂરણા છે. સુખ સ્થૂળ બોધ થયા પછી જો આગળનું એક સ્ટેજ પકડે છે કે સ્થૂળ બોધ થયો છે અને હવે જીવની દશા કેવી છે? મને સૂક્ષ્મતા મળે. અને એમાં સદગુરુએ કહ્યું કે વેદ સંવેદ્ય વિના નહીં મળે. હજી અવેદે પદની અંદર આ સૂક્ષ્મતા બોધરી સમજાશે નહીં. એટલે હવે પાછળ એની સાધના આવે એ જ છે કે અમને ક્યારે આ ગ્રંથિભેદ કરી અને વેદ્ય સંવેદ્ય પદની અંદર જઈએ. એ પદ માટે થઈને આ સદગુરુની પાસે વધારે ને વધારે માગણી કરે. પ્રભુશ્રીને સુરતની અંદર 10 મહિના તાવ આવ્યો તો શું ચિંતાથી તાવ ઉતારવા માટે લખ્યું કૃપાળુદેવને કે મુંબઈમાં કોઈ હારા વૈદ્યનાથના પડીકા મોકલજો. તમે મુંબઈમાં છો, સુરતમાં ડૉક્ટર ઓછા, અમારા મુંબઈના ડૉક્ટર બહુ સારા, તો સારી કોઈ કેપ્સ્યુલ હોય, કોઈ પડીકા હોય મોકલજો એમ કીધું. શું કીધું, શું માગ્યું? પ્રભુ દેહ બચે એમ નથી, અને જો સંકિત વિના છૂટી જાય તો અમે અનંતનો અર્જ. બાકી દેહ છૂટે એનું કાંઈ દુઃખ નથી, પણ શેનું દુઃખ છે? અરે આ દેહ મેળો આવો અને સંકિત વિના છૂટી જાય. અમને બોધ મળી ગયો તત્વશ્રવણ થયું તમારી પાસેથી. અમને તત્વશ્રવણ થયું, બોધની સ્થૂળતાએ તો પહોંચી ગયા છે, પણ કેમે કરીને આ ગ્રંથિ છૂટતી નથી? જુઓ એની તમન્ના, જુઓ એની તાલાવેલી, જુઓ એની ઝૂરણા. જીવને માર્ગ મળ્યો નથી કેમ? કૃપાળુદેવ કે એનું ઝૂરણાન થવી જોઈએ. પ્રભુ પ્રભુ લય લાગી નહીં પડ્યો ને સદગુરુ પાય દીઠા નહીં દોસ્તો તરીએ, ઝૂરણા શરૂ થાય છે. એને માટે ઝૂરણા વિના એમ લખે છે. આ ઝૂરણા શરૂ થઈ જાય છે કે પ્રભુ હવે મને ગમે એમ કરીને પણ આ મારે વેદ્ય સંવેદ્ય, અમારે આત્મા અત્યાર સુધી જાણ્યો, સ્થૂળ બોધ છે, આત્માના લક્ષણો જાણ્યા, આત્માના ગુણ જાણ્યા, અમારે આત્મા અનુભવમાં લેવો છે. તમે એટલું કરી દો, હવે અમે અનુભૂતિના સ્ટેજ ઉપર નથી, બાકી પ્રતીતિ નથી થતી, બાકી આત્માનું તત્વજ્ઞાનનું વ્યવહાર સંકેત પણ થઈ જાય છે કે આત્મા છે. હવે એમાં શંકા નથી, એમાં શંકા નથી. હું દેહ નથી એમાં શંકા નથી. આ દેહ છૂટી જાય તો કોઈ ચિંતા નથી, પણ આ દેહથી જ આત્માની પ્રતીતિ થશે. આ મનુષ્ય દેહ જો ગયો તો મને આત્મ પ્રતીતિનો અવકાશ નહીં મળે. આવું સંઘનીપણું, આવું પંચેન્દ્રિયપણું, આવા ગુરુનો યોગ, આવી પ્રકારનો આધ્યાત્મ ભૂમિ અને આવો વિતરાગનો માર્ગ, અને જો સંકેત ન થાય તો કે આ તો ભવ હારી જશો, રણમાં રડ્યા જેવું થયું, રણમાં રખડી મરવા જેવું. એટલે કહે છે કે અમને તમે કૃપા કરો, કંઈક એવું બળ, વિશેષ બળ આપો. એ વિશેષ બળમાં 6 પદનો પત્ર અપાય છે કે લ્યો આની વિચારણા કરો તમે. એ વિશેષ બળમાં આત્મસિદ્ધિ અપાય છે. સૌભાગ્ય પણ માગણી કરી કે બહુ શાસ્ત્ર ફેંદી વેળા 30-30 વર્ષ ત્યાં ઉદ્યમ શરૂ કરી દીધો છે, હાથમાં કાંઈ આવ્યું? કૃપ સૌભાગભાઈ લખે છે અમને દેહને આત્મા જુદો છે એવું તો અમને ઘણા વખત ત્યાં, પણ ક્યાં અનુભવ આવ્યું? આ દેહને આ આત્મા, આવી પ્રતીતિ સ્પષ્ટ, બસ આ પ્રતીતિની પોઝિશન સુધી પહોંચે. આ જીવ કે છે ગ્રંથિ દેશ સુધી પહોંચ્યો છે, અહીં સુધી. અને એ ચોથી દ્રષ્ટિવાળો જીવ છે. એ ચોથી વાળો જો આની અંદર એના પુરુષાર્થ તત્વ શ્રવણના આધાર ઉપર, ગુરુભક્તિના આધાર ઉપર જો કરે તો ગુરુના અવલંબનથી, બોધના અવલંબનથી એ પોતાની ગ્રંથિને તોડી નાખે અને સીધો વેદ્ય સંવેદ્ય પદની અંદર પ્રવેશ કરીએ. જબરજસ્ત મહિમા છે. એટલે અહીંયા વાત મૂકી છે કે વેદ્ય સંવેદ્યનો પ્રભાવ તો કોઈ અદ્ભુત જ છે. કૃપાળુ દેવે પણ લખ્યું છે કે વાત તો બધી છેલ્લે સંકિત થાય, પછી એને કાંઈ કરવા પણ નથી. કેટલીક વાર તો લખ્યું પછી ગમે તે બોલે, ગમે તે રીએ, ગમે તે કરે, કંઈ ચિંતા કરીશ માં. કર્મના ઉદય અનુસાર કંઈક થાય, વિપરીત થાય, જગતના જીવો ન સમજી શકે, કંઈ વાંધો નહીં. પણ એ સંકિતને વમાય નહીં એટલી ઉપયોગીતા રાખવાની, એટલું જ તારે લક્ષ્ય રાખવાનું. પણ આજે તો આપણી સ્થિતિ એ છે કે હજી અહીંયા સુધી નથી પહોંચ્યા, અને ન પહોંચ્યાનું કારણ એ છે કે મોક્ષ જેટલો રૂડો લાગે છે એટલો સંસાર હજી ખારો લાગતો નથી.